તારીખ 13/6/1993 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 866 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 460
પત્રાંક 866 532 દારશીભાઈ કુશલચંદ મોરબીના ન્યાયાધીશ હતા એમના ઉપર લખાયેલો પત્ર છે. એમનું એ દિવસોમાં પણ અન્ય શાસ્ત્રોનું અધ્યયન સારું હશે એમ લાગે છે. આગળ પાછળનું અનુસંધાન મળતું નથી, પણ પત્રનો વિષય જોતા કોઈ દ્રવ્યાનુયોગના વિષયમાં ચર્ચા ચાલી હશે એમ અનુમાન થઈ શકે. દ્રવ્યાનુયોગના વિષયમાં કૃપાળુ દેવનો અભિપ્રાય શું છે એ વ્યક્ત કર્યો છે. પહેલા દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનો અનન્ય કારણ છે. આ દ્રવ્યાનુયોગના વિષયમાં કૃપાળુ દેવનો અભિપ્રાય છે. જોકે ચારેય અનુયોગ પરમાર્થના અને વિતરાગતાના પ્રતિપાદક છે, તો પણ દ્રવ્યાનુયોગ છે એ પરમાર્થને એમાં સીધો દોરી જાય છે. પરમાર્થનું ત્યાં સીધું પ્રતિપાદન છે, વાયા વાયા નથી. કથાનુયોગ દ્વારા પણ પરમાર્થનું પ્રતિપાદન છે, ચરણાનુયોગ દ્વારા પણ પરમાર્થનું પ્રતિપાદન છે, અને કર્ણાનુયોગ દ્વારા પણ પરમાત્માનું પ્રતિપાદન છે. કથાનુયોગમાં કથાઓ મારફત ઇનડાયરેક્ટ છે. કર્ણાનુયોગમાં કર્મ પ્રકૃતિઓના સ્થિતિ અનુભાગ ઉદય ઉદીર્ણ આદિ અવસ્થાઓ દ્વારા ઉપશમ ક્ષય ઉપશમ ક્ષય ક્ષય વગેરે એક નિશ્ચિતિ છે એની. એ પ્રકારથી પણ પરમાર્થનું પ્રતિપાદન છે. ચરણાનુયોગમાં બાહ્યાચરણ શરીરની પ્રક્રિયા ક્રિયા મારફત પણ પરમાર્થનું પ્રતિપાદન છે. ત્યારે દ્રવ્યાનુયોગમાં સીધું જ પ્રતિપાદન છે, આત્મદ્રવ્યનું સીધું પ્રતિપાદન છે, અને આત્મદ્રવ્ય સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન છે એવું પણ સીધું જ પ્રતિપાદન છે. ત્રણ અનુયોગમાંથી એ વિષય કાઢવો પડે દ્રવ્યાનુયોગનો, કેમ કે કથાનુયોગમાં પણ બીજા દ્રવ્યની સાથે પરિણમનનો સંબંધ મેળવાળો દેખાડવો પડે. ભાઈ આ એક પુરાણ પુરુષ હતા કે જેણે આમ કર્યું, તો એ પણ એક પુરાણ પુરુષ એટલે આત્મા અને શરીર સાથેનો વિષય થઈ ગયો, એના ઉદયોનો પણ સાથે સંબંધ થઈ ગયો. કર્ણાનુયોગમાં પણ કર્મના પરમાણુ સાથેનો સંબંધ બતાવ્યો, ચરણાનુયોગમાં પણ બાહ્ય સંયમ આદિ વ્રતાદિમાં સાથે સાથે લેવું પડે છે. જ્યારે દ્રવ્યાનુયોગ સીધો જ ભિન્નત્વને પ્રકાશે છે. હવે ગંભીર એટલા માટે છે કે એ ભિન્નતામાં એટલો ગૂઢ અને ગહન પરમાર્થ રહેલો છે કે ભિન્નતાનો અનુભવ કરે સમજાય. એ વિષય વર્ણન ન થઈ શકે. જેમ જેમ આત્મા નિજ સ્વરૂપની ભિન્નતા અન્યથી અન્ય દ્રવ્ય ભાવથી ભિન્નતાનો અનુભવ કરે, તેમ તેમ એને દ્રવ્યાનુયોગની સૂક્ષ્મતા પણ અનુભવ ગોચર થાય છે અને દ્રવ્યાનુયોગની ગંભીરતા પણ અનુભવ ગોચર થાય છે. એ ગંભીર અને સૂક્ષ્મ છે એમ નથી કહ્યું, પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, પરમ વિશેષણ બંનેને લાગુ પડે છે. પરમ ગંભીર છે અને પરમ સૂક્ષ્મ છે એમ બંનેને લાગુ પડે છે. ગંભીરતાનો વિષય છે કે બહારથી ખ્યાલ ના આવે, એને ઊંડાણમાં એના ડેપ્થમાં જાય ત્યારે ખ્યાલ આવે. નથી માણસ કહેતો કોઈ આ માણસ ગંભીર છે, એટલે એના પેટમાં શું છે એને ખબર પડે. બહારથી કાંઈ કોઈ ચેષ્ટા ન દેખાય પણ એની સમજણ ઘણી ઊંડી હોય. ઊંડી સમજણને કારણે જે ગંભીરાત આવે છે, તો દ્રવ્યાનું યોગ તો પરમ ગંભીર છે એમ કે છે. એનું ઊંડાણ કેટલું કે જેમ જેમ વાત તો આટલી છે કે બે દ્રવ્ય ભિન્ન છે, જીવ છે તે સર્વથા સર્વદા સર્વ અન્ય દ્રવ્ય ભાવથી ભિન્ન છે. મુખ્ય મુદ્દો તો આટલો જ છે. પછી એ ભિન્નતાને ઉપાસતા જે સ્વાનુભવ થાય છે અને પોતાની શક્તિઓ પરિણમનમાં ઉછળીને પ્રગટ થાય છે. કેવી રીતે પ્રગટ થાય છે? ઉછાળો ખાઈને પ્રગટ થાય છે. અને એનો જે અનુભવ છે, અભેદ અનુભવ, એક એક જુદી જુદી શક્તિનો નહીં પણ એનો જે અનુભવ છે એ ઘણો ગંભીર વિષય છે અને ઘણો સૂક્ષ્મ વિષય છે. પરમ ગંભીર છે અને પરમ સૂક્ષ્મ છે. ક્યાં સુધી એની હદ જાય છે કે એના એની ગહનતામાં નીચે ઠરતા 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 સ્વરૂપમાં લીન થતા 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 શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય, કે જે શુક્લ ધ્યાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલું મહાન ફળ એક દ્રવ્યાનું યોગ ના નિમિત્તે છે. એટલે દ્રવ્યાનું યોગના વિષયમાં જ્યારે દ્રવ્યાનું યોગનું અધ્યયન ચાલતું હોય, દ્રવ્યાનું યોગનો વિષય ચાલતો હોય, ત્યારે અગંભીરતા એની વિરુદ્ધ જાય છે, વિષય વિરુદ્ધ જાય છે. શું ખાસ કરીને મુમુક્ષુ જીવે લક્ષમાં રાખવા યોગ્ય વાત એક છે કે કોઈ સામાન્ય સામાન્ય પ્રસંગમાં, સામાન્ય વાતચીતમાં, સામાન્ય હાસ્ય અને મજાકમાં દ્રવ્યાનું યોગના વિષયને ક્યારેય ન લેવો. કેમકે કેટલોક દ્રવ્યાનું યોગનો વિષય સમજાય છે, ખાસ કરીને ગુરુદેવે એ વિષયને વિશેષ પ્રકાશ કર્યો છે. ગુરુદેવે દ્રવ્યાનું યોગ ઉપર વિશેષ વજન આપ્યું છે. ગુરુદેવના પ્રવચનમાં પણ દ્રવ્યાનું યોગનો પ્રકાશ વિશેષ કરીને થયો છે. એટલે સમજવામાં આવી ગયો પણ એ સમજણ સ્થૂળ છે. જે સમજણ છે એ સ્થૂળ છે કે ભાઈ શરીર અને આત્મા ભિન્ન છે, એ તો સ્થૂળ વાત છે. કર્મના પરમાણુ અને આત્મા ભિન્ન છે, જળ અને ચૈતન્ય ભિન્ન છે, એ તો બહુ સ્થૂળ વાત છે. એમ અગંભીર પણ એ વિષયને લક્ષમાં લેવા યોગ્ય નથી. કે ચાલો સમજાઈ ગયું ને બોલતા આવડી ગયું માટે વાત વાતમાં એ વિષયને એવી રીતે લઈ લ્યો, એમ નહીં લેવો જોઈએ. હા, આત્મા ખાતો નથી, ખાતો જાય ને પાછો કઈક આત્મા ખાતો નથી. ખાતો જાય એટલે ખાવાના પરિણામ કરે છે પણ એ તો એમ જ અનુભવ કરે છે કે હું ખાઉં છું. એ તો જ્ઞાની કહે છે કે જ્ઞાનના પરિણામ જુદા છે ને પરિણામનો વિષય જુદો છે ને સ્વરૂપ જુદું છે ને એને તો હું આખે આખો ખાઉં છું એમ જ લાગે છે. હું ધરાઈ ગયો, ખાતા ખાતા હું ધરાઈ ગયો. એવી રીતે લેવા જેવો અગંભીરપણે એ વિષયને લેવા જેવો નથી. અને એમ લેવા જતા ઘણી વિરુદ્ધતા વિરાધના થાય, દ્રવ્યાનું યોગની વિરાધના થાય, તો દ્રવ્યાનું યોગનું પરિણમન થવાનું ભાવથી દૂરવર્તીપણું થઈ જાય, ભાવે દૂર થઈ જાય. આ તો કેટલોક પ્રકાર છે આપણા મુમુક્ષુ સમાજમાં, એટલે આ સૂચના છે. દ્રવ્યાનું યોગ એટલે પાછળ દ્રવ્યાનુયોગનો ઉપયોગ ગયો દ્રવ્યાનુયોગના વિષય ઉપર, એટલે એકદમ ગંભીરતા આપી દીધું છે. આ તો પરમ ગંભીર વિષય છે, શુક્લ ધ્યાન સુધી પહોંચાડનારો વિષય છે, કોઈ સામાન્ય વાત નથી. જેમ કોઈ માણસ હીરાના દાગીનાને રખડતા મૂકતા નથી, ઘરમાં રેઢા મૂકી દે, ચાલો ભલે બારીમાં પીડા આવે, મને છોકરાને રમવા આપી દો. આ નેકલેસ છે ને, રમકડાની જેમ છોકરાને રમવા આપી દે છે, કોઈ સાચવીને રાખો. એમ એવા અલૌકિક રત્નનો વિષય છે, જેમ રત્નને રખડતું કોઈ મૂકે નહીં, એમ દ્રવ્યાનુયોગની એક એક વાત અલૌકિક રત્ન જેવી છે. એ વાત સાચી છે, એ વિચાર આવ્યો હતો પણ જરા કડક લાગશે એટલે નથી લીધું. વિચાર તો જ આવ્યો હતો, ઝેર નીકળે છે, અસૌચતાથી એને લેતા ઝેર નીકળે છે. ત્યાંથી આપણે વાંચ્યું ને કર્મનો જે પત્ર વાંચ્યો, એમાં એ વાત છે. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા બીજા પેરેગ્રાફમાં, મોટા પેરેગ્રાફમાં વચ્ચે છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા ઘણી છે, બહુ છે, કાળ ફરી ગયો છે. એ વસ્તુને અધીરાઈથી કહો, અગંભીરતાથી કહો, અથવા અશૌચતાથી કહો, મલિનત રાગની મલિનતાને ભેળવીને કહો, બિન પીડ્યા વિના એનો અંત લેવા જતા ઝેર નીકળે છે. અને ભાગ્યની એવા અપાત્ર જીવો બંને લોકથી, આ લોક અને પરલોકથી ભ્રષ્ટ થાય છે, મોટું નુકસાન આવી પડે છે. કે જો સ્વરૂપમાં લીનતા અને એકાગ્રતા છે, સ્વરૂપમાં જે લીનતા અને એકાગ્રતા છે એ સ્વદ્રવ્યને આશ્રય થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય પરદ્રવ્યથી ભિન્નતાથી જ થાય છે. આમ તો શું છે કે દ્રવ્યાનુયોગનો પરિણમન તે આચરણ રૂપ ચરણાનુયોગ છે, છતાં પણ એ આચરણમાં અંતર આચરણને લોકો નથી સમજી શકતા. બાહ્યાચરણને સમજે છે કે જે વ્યવહાર રત્ન ત્રય રૂપ છે. વ્યવહાર રત્ન ત્રય રૂપ છે એ તો રાગના ચોખ્ખા પરિણામ છે, નવ તત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર જ્ઞાનના અધ્યયનનો રાગ, વ્રતાદિના પંચ મહાવ્રતાદિના સંયમ આદિના પાલનનો રાગ, એ તો વ્યવહાર રત્નત્રય છે. એને તો અધ્યાત્મની દ્રષ્ટિએ ચોખ્ખું ઝેર કહ્યું છે. રાગ છે તે ઝેર છે. દ્રવ્યાનુયોગના વિષયમાં તો સ્વદ્રવ્યના અવલંબનમાં અને સ્વદ્રવ્યની ભાવનાનો વિષય નિયમસાર અનુસાર જોઈએ તો ચારે જ પ્રકારની પર્યાયો પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ, પરદ્રવ્ય છે, પરભાવ છે ને હે લઈ લીધું છે. એ સિદ્ધો દ્રવ્યાનુયોગ છે, એ સિદ્ધો જ સ્વરૂપ અવલંબનનો વિષય છે. સ્વદ્રવ્યનું અવલંબન આવી જાય અને એનાથી શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાન પ્રગટે એવું સિદ્ધો એની અંદર નિમિત્ત તત્વ રહેલું છે દ્રવ્યાનુયોગ. એટલે શ્રેણી માંડે તો પણ સાતમા ગુણ સ્થાનથી મુનિરાજ શ્રેણી માંડે છે તો એને ચારે ચાર અનુયોગનું કોઈ ચિંતન ન હોય, એક દ્રવ્યાનુયોગનું જ હોય. અબુદ્ધિપૂર્વક માં પણ, અને ચતુર્થ ગુણ સ્થાને સ્વરૂપમાં લીન થાય, શુદ્ધો ઉપયોગ થાય, એ પહેલાના બુદ્ધિપૂર્વકના વિકલ્પમાં પણ ચારણ યોગમાંથી દ્રવ્યાન યોગના વિષયનું ચિંતન હોય છે, અને એમાં સ્વદ્રવ્યનું હોય, પાછું પરદ્રવ્યનું નહીં. સ્વદ્રવ્યના અવલંબનનો જ પ્રયાસ ચાલતો હોય, અને એ અંગેનો જ વિકલ્પ ચાલતો હોય, પુરુષાર્થને અનુસરીને જ વિકલ્પ ચાલતો હોય. વિકલ્પ પણ બીજો ન ચાલે, પુરુષાર્થ પણ બીજો ન ચાલે, એમ સીધો સંબંધ સ્વરૂપ સમાધિને, સ્વરૂપ સમાધિથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતના સર્વ પર્યાયોને સીધો સંબંધ દ્રવ્યાન યોગ સાથે છે. દ્રવ્યાન યોગનો વિષય એટલો બધો વિશાળ છે, પંચાધ્યાયી એક શાસ્ત્ર લ્યો ને, 1800 ગાથાઓ છે, તો એ ગ્રંથ અધૂરો રહ્યો છે. 1800 ગાથામાં ગ્રંથ અધૂરો રહ્યો છે, પંચાધ્યાયી કેટલો વિષય છીણો છે. એક આત્મ સ્વરૂપને સમજાવવા માટે 26 દ્રષ્ટાંત લીધા છે. શું કેટલા? 26 દ્રષ્ટાંતો લીધા છે. સૂર્યનો, અગ્નિનો, સ્ફટિકનો, હીરાનો, સમુદ્રનો, કેટલા દ્રષ્ટાંતો લીધા છે? 26 દ્રષ્ટાંતો લીધા છે. એવી એક દ્રષ્ટાંત બીજા દ્રષ્ટાંત વચ્ચે શું તફાવત પોઈન્ટ આઉટ કરવો છે, એ વિશેષ બુદ્ધિવાળાને અઘરું પડે એવું છે. સામાન્ય બુદ્ધિવાળાનો તો પત્તો જ ખાય એવું નથી. બહુ મોટા વિદ્વાનને પૂછ્યું તો આમાં શું છે, મારી બુદ્ધિ કામ નથી કરતી, શું એવો વિષય છે. આપણે બહુ શરૂઆતમાં પંચાધ્યાયી વાંચતા હતા, મંડળ શરૂ કર્યું ત્યારે 4-5 જણા આવતા, સ્વાધ્યાયમાં 4-5 જણાની સંખ્યા ભગવાન છગન મેળી ઉપર પંચાધ્યાયી વાંચતા, તો નવાય લાગ્યું કે તમારા મંડળમાં પંચાધ્યાયી વંચાય છે એમ. કે દાસભાઈ થોડા અભ્યાસી હતા, એ અભ્યાસી 4-5 જણા આવતા હતા. એ કેટલો ગંભીર વિષય છે. પંચાધ્યાયી એક શાસ્ત્ર વાંચે તો ખબર પડે કે દ્રવ્યાન યોગનો વિષય કેટલો ગંભીર છે, અને કેટલી સૂક્ષ્મતા એમાં રહેલી છે. કૃપાળુદેવના જ્ઞાનમાં તો કેટલું હશે આ વાક્ય લખતી વખતે, કેટલો ઊંડાણમાં એમનું જ્ઞાન જઈને આ પ્રતિપાદન કર્યું હશે એમણે, એ જ્ઞાનપૂર્વક એ વિચારવા યોગ્ય છે. દ્રવ્યાનુયોગના પરિણમન વિના, દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ વિના સંતુલન પણ ન રહે. એ સંતુલન રાખવું કેટલું સૂક્ષ્મ છે એ તો આપણે હમણાં સંતુલનના વિષયમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવીને, દસેક મુદ્દા ઉઠાવીને ચર્ચા કરી આત્મજાગૃતિમાં, પણ એ વિષય કેટલો સૂક્ષ્મ પડે છે પરિણમનની અપેક્ષા. એમ બે દ્રવ્ય ભિન્ન છે, ક્ષોભસમમાં સમજાવવું એ તો સ્થૂળ ક્ષોભસમમાં સમજાય, પણ બે દ્રવ્યની ભિન્નતાનો અનુભવ કરવો એ ઘણો સૂક્ષ્મ છે. જેમ કે શરીર, શરીરને એક બાજુમાં રહેલું ખાલી ખોખું ડાબલી, અંદર ચૈતન્ય હીરો જુદો, એ અનુભવ કરવો, અનુભવમાં જવું એ કેટલું સૂક્ષ્મ છે. એ અનુભવનો પ્રયાસ કરે ત્યારે એની ઝાંખી થાય એવું છે, પ્રયાસમાં ઝાંખી થાય એવું છે કે આ વિષય કંઈક ગહન છે, ઊંડો છે, અને સૂક્ષ્મતા પણ એની ઘણી છે. પ્રયત્ન કરે તો ખબર પડે, નહીતર પરલક્ષી જ્ઞાનમાં એ વાત સ્થૂળ લાગે. એમાં શું, જડ અને ચૈતન્ય તો ભિન્ન જ હોય ને. જડમાં રૂપ રસગંધ વર્ણ શબ્દ છે, જ્યારે ચૈતન્યમાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ એ વગેરે ગુણો છે. એના ગુણ તદ્દન જુદી જાતના છે, આના ગુણ તદ્દન જુદી જાતના છે. તો જડ ચૈતન્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે એ વાત સમજવામાં કાંઈ કઠણ લાગતું નથી, એમાં કાંઈ કઠણ ન લાગે. પણ એનું પરિણમન કરવા જાય ત્યારે સમજાય કે આમાં ગંભીરતા કેટલી છે અને આમાં સૂક્ષ્મતા કેટલી છે, એ પરિણમનમાં સમજાય એવું છે. એ રીતે એને સમજવા યોગ્ય છે. પરિણમન ને અનુલક્ષીને એ વાત છે. પ્રદેશ નો ઉપયોગ એક ઠેકાણે, આખો આત્મા એક ઠેકાણે આવી જાય. એક સો અડાડે ત્યાં આખો આત્મા આવી જાય. આત્મ પ્રદેશો ને સોય સ્પર્શી પણ નથી. એક બહુ સાદો પ્રયોગ લઈએ આપણે, બે આંગળી સ્પર્શે છે તો અહીંયા જે રેખાઓ છે એને લઈને એની ખરબચડું છે. ખરબચડાને શું કહે છે તમારે? હા, ખરદડું છે. અહીંયા જે સુવાળપ છે એ અહીંયા નથી રેખાઓને કારણે, બરાબર. હવે એ ખરબચડાપણાનું જ્ઞાન થાય છે, એ સંબંધીનો જે સ્પર્શ છે સુવાળું કે ખરબચડું એનું જ્ઞાન થાય છે કે એનો અનુભવ થાય છે? પ્રયોગ કરી જુઓ, બહુ સાદો પ્રયોગ છે. જ્ઞાન થાય છે કે અનુભવ થાય છે? થતું જોવાનું છે કે એનો અનુભવ થઈ શકે નહીં, અશક્ય છે. જ્ઞાન થાય છે, કેવું છે એનું જ્ઞાન થાય છે, અનુભવ થઈ શકતો નથી. હવે જ્ઞાન થાય છે અનુભવ નથી થતો, એ બે દ્રવ્યની ભિન્નતાની સૂક્ષ્મતાનો અનુભવ કરે ત્યારે ખબર પડે. એનું સૂક્ષ્મપણું જ્યાં સુધી અનુભવ ગોચર ન થાય ત્યાં સુધી સ્થૂળ જ્ઞાનમાં એ વિષય ન સમજાય. કાં તો અનુભવાય છે, સાતા સાતા લે ને, કઈ વાગી ગયું હોય તો દુખાવો થાય, આંગળી ચેપાઈ ગઈ હોય કે મારણામાં આવી ગઈ હોય, દુખાવો થાય. શેનો દુખાવો છે? જ્ઞાન થાય છે કે દુખાવાનો અનુભવ થાય છે, અસાતાનો અનુભવ થાય છે? એ દ્રવ્યાનુયોગની સૂક્ષ્મતામાં ગયા વિના સમજાય નહીં. અને એ સૂક્ષ્મતા સમજાય તો એની ગંભીરતા પણ સમજાય, એનો પરમાર્થ પણ સમજાય કે આમાં પ્રયોજન શું છે. ગુરુદંડ ઘણા પ્રશ્નો બહુ કરતા, દ્રવ્યાનુયોગનો વિષય વધારે ચાલે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું પણ નથી. માણસ જમીન ઉપર ચાલે છે ત્યારે જમીનનો સ્પર્શ નથી, જમીનનો આધાર તો નથી પણ જમીનનો સ્પર્શ નથી. અને મોટર કાર ચાલે છે તો એ પૈડાને લઈને, એના વ્હીલને લઈને બાકીના પરમાણુઓને ગતિ કરે છે એમ પણ નથી. વ્હીલ ફરે છે માટે ઉપરનું આખું બોડી એનું ગતિ કરે છે એમ પણ નથી. અને પેટ્રોલને લઈને એન્જિન ચાલુ થાય છે એમ પણ નથી. આ બધી જયારે ગુરુદેવ ચર્ચા કરતા ત્યારે લોકો પ્રશ્ન ઉઠાવતા, સાહેબ આમાં ધર્મ ક્યાં આવ્યો? આવી બધી વાતમાં ધર્મ ક્યાં આવ્યો? તો કે આ દ્રવ્યાનું યોગ છે. શું? એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શે નહીં, એક આત્મા બીજા આત્માને સ્પર્શે નહીં, અને એક આત્મા કે પરમાણુ પરસ્પર એકબીજાને સ્પર્શે નહીં. આવું જે ભિન્નપણું છે એ પરમાર્થિક કારણ આત્માને પરમહિત પરમ પ્રયોજન સિદ્ધ થવાને અર્થે પરમ પ્રયોજનભૂત છે. આ વસ્તુનું સ્વરૂપ છે. જોકે આ ભિન્નત્વ છે એ વસ્તુનું સ્વરૂપ છે, અને વસ્તુનું સ્વરૂપ જ્ઞાન સર્વાંગ સમાધાન થતા શાંતિનું કારણ છે અને અશાંતિનું મટવાનું કારણ છે. જીવને અશાંતિ શા માટે? કે સમાધાન નથી તેથી. અસમાધાનમાંથી મૂંઝવણ અને અશાંતિ ઊભી થઈ છે. શાંતિ ક્યાંથી આવે? કે સમાધાનથી આવે. સમાધાન ક્યાંથી આવે? કે વસ્તુનું સ્વરૂપ અનુસાર જ્ઞાન પરિણમે ત્યારે. વસ્તુનું સ્વરૂપ કેવું છે કે પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયથી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી ભિન્ન છે. એમ આખું જગત છે એ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. ગુરુદેવ શ્રી કહેતા આખું જગત છે એ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. મિથ્યા જ્ઞાનનું નિમિત્ત નથી, પણ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. અને સમ્યક જ્ઞાન છે વૈરાગ્યનું નિમિત્ત છે. ઠીક, વૈરાગ્ય ક્યાંથી ઉપજે છે? જ્ઞાનમાંથી ઉપજે છે. શું જ્ઞાનમાંથી વૈરાગ્ય? વૈરાગ્ય તો શું? નિરસપણો. કે જો પર પદાર્થ ભિન્ન છે તો ભિન્ન છે એનો અર્થ જ એ છે કે ઉપાદેય નથી. ભિન્નતા સ્વયં એની ઉપાદેયતાને નિષેધે છે. પરદ્રવ્યની જે ઉપાસના કરી એને દુખી થયો એ ઉપાસના છૂટી જાય છે, એનું નામ વૈરાગ્ય છે. વિરક્તપણું છે. વૈરાગ્ય કહો કે વિરક્તપણું કહો. પછી એના સ્ટેજ મુમુક્ષુને યોગ્ય વૈરાગ્ય વિરક્તપણું કેટલું હોય, જ્ઞાન દશામાં વિરક્તપણું કેટલું હોય, મુનિ દશામાં વિરક્તપણું કેટલું હોય એ જુદી જુદી વાત છે. પણ છે એક જાતિનું, જાતિ ફેર નથી, તારતમ્ય ફેર છે. પણ જાતિ ફેર પછી તારતમ્ય ફેર થવાથી બાહ્યાચરણમાં પણ એના ફેરફારો દેખાય છે. શું કે છે? નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. ભગવાન જિનેન્દ્ર દેવે જે પ્રવચન કર્યું એ નિર્ગ્રંથ પ્રવચન છે. અંતર બાહ્ય જેને ગ્રંથિ નથી તે નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથ એટલે કોણ? કે બાહ્યમાં કોઈ પદાર્થ સાથે જેને ગ્રંથિ એટલે પકડ નથી, પ્રતિબદ્ધ પણ નથી, અને અંતરમાં પણ કોઈ પણ વિભાવ અંશ સાથે, વિભાવના કણ સાથે પણ જેને ગ્રંથિ એટલે પ્રતિબદ્ધ પણ નથી. ગ્રંથિ એટલે એકતાની ગાંઠ પડવી, તે ગ્રંથિ એટલે ગાંઠ. એકમેક પણ થઈને પરિણમન થાય એને ગ્રંથિ કહે છે, અને એ છૂટી જાય એને નિર્ગ્રંથ કહે છે. મુનિ દશાથી નિર્ગ્રંથતાની શરૂઆત થાય છે. ને એ પહેલા નથી લીધે, આમ તો મુનિ દશાથી નિર્ગ્રંથપણાની શરૂઆત થાય છે કે મુનિ નિર્ગ્રંથ છે. કેમ કે જોતા જ ખબર પડે કે આ નિર્ગ્રંથ છે. એમનો દેદાર જ કહી આપે કે આ નિર્ગ્રંથ છે, ક્યાંય એને સ્પર્શના નથી. વિતરાગ જિનેન્દ્ર દેવ એ પરિપૂર્ણ નિર્ગ્રંથ છે. એમના અર્યંત પ્રવચનનું આ રહસ્ય છે. ચારે અનુયોગમાં, દ્રવ્યાનુયોગમાં, દ્રવ્યાનુયોગ છે એ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. એટલે ટોપ સિક્રેટ એ અનુયોગમાં રહેલી છે. છેલ્લામાં છેલ્લી અદનો રહસ્ય એમાં રહેલું છે. ખબર નથી હવે આપણને, તો પૂર્વ ભાવમાં મળ્યા હોય તો આ ભાવમાં તો કોઈ છેલ્લા સેંકડો વર્ષમાં નથી. એમને ખ્યાલ આવી ગયો એટલે કોઈની પાસે નહીં ગયેલા, પોતે જ નહીં ગયેલા. શું નહીતર તો શું છે કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વર્તી મુનિ દશા ગણવામાં આવે છે, અને એ પદના પોતે અભિલાષી છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ કાવ્ય એમ બતાવે છે કે એ પદના એ અભિલાષી છે. અને સર્વ જ્ઞાની, ચતુર્થ ગુણસ્થાન પંચમ ગુણસ્થાને વર્તતા સર્વ જ્ઞાની એ દશાના અભિલાષી હોય જ છે. કૃપાળુદેવથી એની અભિવ્યક્તિ કરી આપણે, પણ એ બધા જ જ્ઞાનીઓની અભિલાષાનું દ્યોતક છે એ કાવ્ય. એ જ પ્રમાણે હોય છતાં એ કોઈ વર્તમાન મુનિ પાસે નથી ગયા. એ એમ બતાવે છે કે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન ધારી કોઈ ધર્માત્મા એમણે ત્યાં જોયા નથી, નહીતર તો એના ચરણમાં જઈને બેસે. 128માં એ તો કહ્યું એમણે, એવું ક્યાં સ્થાન છે કે કોઈ સંતના ચરણમાં જઈને બેસીએ? નહીતર એક વાર આ ગ્રસ્તપણાનો ઉલાળીઓ કરીને નીકળી જઈએ. શું એક વાર આ બધું ગ્રસ્તી છે આખે અને ફેંકીને નીકળી જઈએ, ઉલાળીઓ કરવો એટલે ખા કરીને નીકળી જઈએ. આજે મુનિરાજના દર્શનના વિયોગમાં ચાલુ વ્યાખ્યાનમાં આંખમાંથી આંસુની ધારા નીકળી જતી હતી, એટલી બધી અભિલાષા હોય છે, એવી તીવ્ર અભિલાષા હોય છે એ દશાની. શું એ દશાની તો હોય છે, અને એવા દશાધારી હોય તો એના દર્શનની એવી અભિલાષા હોય છે. શું પણ એ કોઈ કોઈની પાસે ગયા નથી એ સૂચવે છે કે એવા કોઈ મહાત્મા વિદ્યની વિદ્યમાનતા દેખાતી નથી, નહીતર ગયા વિના હરિયે નહીં. સમસ્ત નિર્ગ્રંથ પ્રવચન નું આ રહસ્ય છે. આખું જે નિર્ગ્રંથ પ્રવચન છે એનું રહસ્ય દ્રવ્યાનુ યોગમાં મૂકી દીધું છે, એ જગ્યાએ રાખેલું છે. ઠીક છે, રહસ્ય એ છે કે દ્રવ્યનું સ્વરૂપ જ્ઞાનમાં પ્રત્યક્ષ થતા, શું દ્રવ્યનું સ્વરૂપ વિચારતા ને
જ્ઞાનમાં પ્રત્યક્ષ થતા,
પોતાના સ્વદ્રવ્યનું સ્વરૂપ જ્ઞાનમાં પ્રત્યક્ષ થતા દ્રવ્ય પર્યાયની ભિન્નતા છૂટીને એકાકાર પરિસ્થિતિ ઉભી થાય છે. સહજ માત્રમાં, સહજ માત્રમાં, નહીંતર એ વિષય ઘણો ગહન છે. અંતર્મુખ થવું એ અનંતકાળમાં અનંત પ્રકારની ક્રિયા કરવા છતાં પણ જીવને સમજવામાં આવ્યું નથી કે અંતર્મુખ કેમ થવું. એ અંતર્મુખ થવું એનું રહસ્ય છે. દ્રવ્યાનુ યોગનું રહસ્ય શું છે? અંતર્મુખ થવું એનું રહસ્ય છે. અને અંતર્મુખ થાય તો શુક્લ ધ્યાન ને કેવળ જ્ઞાન ઉપજે છે ને, એનું આ રહસ્ય છે. જો કે પદાર્થ પોતે જ અંતર્મુખી તત્વ, અંત તત્વ સ્વરૂપ છે. શું પોતાનું જે સ્વદ્રવ્ય છે, જે દ્રવ્યાનુ યોગનો વિષય છે, કેન્દ્ર સ્થાનમાં રહેલો વિષય છે, એ પોતે જ અંત તત્વ સ્વરૂપ, કેવળ અંતર્મુખી, સર્વથા અંતર્મુખી સ્વભાવી છે, અંતર્મુખ સ્વભાવી છે. કે જેને પ્રત્યક્ષ કરતા પરિણમન પણ અંતર્મુખ સહજ રહે છે, અથવા સહજ અંતર્મુખ થતા એની પ્રત્યક્ષતા, અંતર્મુખતા, અનુભવ ગોચર થાય છે. એવું એનું એક ઊંડું ઊંડું રહસ્ય છે. વિષય પરિણમન નો હોવાથી, શું અને તર્ક નો નહીં હોવાથી, શું વિષય પરિણમન નો હોવાથી અને વિષય તર્ક નો નહીં હોવાને લીધે એ જ્ઞાન ની પ્રાપ્તિ તર્ક થી નથી થતી. શું એવા જ્ઞાન ની પ્રાપ્તિ તર્ક થી નથી થતી? તો કે અનુભવ થી થાય છે એ વાત ઠીક છે. શું હવે અમને તો અનુભવ છે નહીં, શું કરવું અમારે? તો કે પ્રયાસ તો કરો. અનુભવ નથી ખ્યાલ છે, પણ એ અનુભવનો પ્રયાસ તો થઈ શકવા યોગ્ય છે કે નહીં? કે અનુભવનો પ્રયાસ પણ થઈ શકવા યોગ્ય નથી? તો એ વાતને સમજવા માટે પણ તર્ક કામમાં નહીં આવે, અનુભવનો પ્રયાસ ઓછા વધતા અંશે સમજણમાં લઈ આવશે. અને જેમ રોટલી વણતા વણતા રોટલી વણનારને વેલણનું બેલેન્સ રાખવું સમજાય છે, એ પહેલા ન સમજાય. સાયકલ ઉપર બેસવાને એને બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરનારને એને સંતુલન કેમ જાળવવું એ સમજાય છે. વિચારથી અને ભાષણથી ન સમજાય, એના પુસ્તક વાંચવાથી ન સમજાય. એમ આમાં પણ અનુભવનો કોશિશ ને અનુભવનો પ્રયાસ કરવામાં આવે ત્યારે આ વાતની સૂઝ આવે છે કે આ કઈ લાઈન ઉપર ગાડી ચાલશે અને કઈ લાઈનની વાત ચાલે છે. નહીતર તુંબડીમાં કાંકરા ખખડે એવું લાગે. કેવું લાગે? તુંબડીમાં કાંકરા ખખડતા હોય એવું લાગે. આ બધી શું વાતો ચાલે છે? આપણને કાંઈ એમાં કાંઈ મગજ કામ કરતું નથી એમ થાય. એટલે ધર્માત્માના વચનોમાં એ વિષય હોય છે કે જીવને ખેંચી જાય છે, સ્વલક્ષી પરિણમન, પરલક્ષી પરિણમનમાં છોડાવીને પાછું વાળીને સ્વલક્ષી પરિણમન તરફ વાળે છે, ખેંચે છે. એવા આશયથી જે નીકળેલા વચનો છે એવી ભાવનાથી અને જિજ્ઞાસાથી એનું અધ્યયન કરવામાં આવે, પરિચર્યન કરવામાં આવે તો એ લાઈન હાથમાં આવે એવું છે. નહીતર તર્કથી ને બુદ્ધિથી, તર્ક અને બુદ્ધિ લડાવવા જાય તો પત્તો લાગે એવું નથી. અનુભવ નો પ્રયાસ અવલોકન થી શરૂ થાય છે અને અવલોકન નો પ્રયાસ પોતાના અનુભવની તપાસણી થી શરૂ થાય છે. હવે એના મૂળમાં જઈએ તો અનુભવના પ્રયત્નના મૂળમાં જવું હોય તો મુમુક્ષુને એનો પ્રારંભ ક્યાંથી થાય? કે ચાલતા પરિણમનના અનુભવને તપાસે, તપાસતા તપાસતા એનો ચાલતા પરિણમનનું અવલોકન ચાલે અને એ અવલોકન અનુભવ ઉપરનું અવલોકન એટલે ચાલતા અનુભવ ઉપર ઉપયોગને લઈ જવો, ત્યાંથી એને અનુભવનો પ્રયાસ કેમ કરવો તે અનુભવ પદ્ધતિથી સમજાય, વચન પદ્ધતિથી નહીં, વ્યાખ્યા પદ્ધતિથી નહીં પણ અનુભવ પદ્ધતિથી સમજાય. અને આત્મા પોતે સ્વયં અનુભૂતિ સ્વરૂપ જ છે, અનુભૂતિનો પિંડ જ છે. અનુભૂતિ સ્વરૂપ હોવાને લીધે પ્રત્યેક સમયે સંસાર અવસ્થામાં અનાદિથી મિથ્યા અનુભવ તો એનો ચાલુ છે. હવે એમ વિચારવામાં આવે કે આ તો મિથ્યા અનુભવ છે, એ તો ઉલટું નુકસાન કરે છે, એનું શું કરવું? તો કે અનુભવ મિથ્યા હો કે અનુભવ સમ્યક હો, સમ્યક અનુભવમાં અને મિથ્યા અનુભવમાં અનુભવ કોમન છે. અનુભવ સામાન્ય છે, મિથ્યાપણું અને સમ્યકપણું એ વિશેષણોને લક્ષ્યમાંથી દૂર કરીને કેવળ અનુભવને જોવામાં આવે તો મિથ્યાપણું નીકળી જાય. ઠીક, આમાં શું થાય છે કે આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ છે એ તો 17-18 ગાથા બોલે છે સમયસર ને, કે આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ છે. આ બાળ ગોપાલને ભગવાન આત્માનો અનુભવ સદાય થઈ રહ્યો છે, અથવા અમૃતચંદ્ર આચાર્ય મહારાજનું વચનામૃત મોજુદ છે આપણી પાસે. વાત સારા સારા વિદ્વાનોને સમજાતી નથી. આબાળ ગોપાલ ને ભગવાન આત્માનો અનુભવ થાય એનો એનો અર્થ કે અમને ભગવાન આત્માનો અનુભવ થઈ રહ્યો છે, પણ અમે એમ સમજ્યા છીએ કે આત્માનો અનુભવ થાય ત્યારે અપૂર્વ આનંદ આવે, અમને આનંદ આવ્યો નથી. આત્માનો અનુભવ થાય ત્યારે નિર્વિકલ્પ આનંદ આવે, અમને નિર્વિકલ્પ દશા થઈ નથી. માટે આચાર્ય મહારાજ ને આ વાત ગળે ઉતરતી નથી. ભાઈ એમને લીખ્યું છે તો કઈક સમજીને લીખ્યું છે, લખનારે કોઈ સમજાય વગર લખી માર્યું છે એવું તો નથી ને, કે એવું તો વિચારવા યોગ્ય પણ નથી સ્વપ્ને પણ. તો હવે વાત કેવી રીતે છે કે દરેક આત્મા એમ તો કહેશે, એમાં તો ના નહીં પાડી શકે, કે મને અત્યારે ગરમીનો અનુભવ થાય છે, જ્યારે જમવા બેસું છું ત્યારે અનેક પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે, આમાં કોઈ ના પાડી શકે એમ છે. શિયાળામાં ઠંડીનો અનુભવ થાય ને ઉનાળામાં ગરમીનો અનુભવ થાય ને ગરમી હોય ત્યારે આ પંખાની હવા આવે ત્યારે ઠંડકનો અનુભવ થાય, એર કન્ડિશન ચાલે ત્યારે ઠંડકનો અનુભવ થાય છે કે નહીં? તો અનુભવ તો થાય જ છે, મિથ્યા એટલા માટે છે કે એ ભ્રાંતિગતપણે અનુભવ છે, પણ અનુભવ તો છે ને એમાં, કે અનુભવે નથી ભ્રાંતિગત પણ અનુભવ છે. તો મિથ્યા અનુભવ કે સમ્યક અનુભવ એ બંનેમાં અનુભવ તો સામાન્ય છે. એનું મિથ્યાપણું શું છે અને એનું સમ્યકપણું શું છે એ સમજીને અનુભવને કેવળ અનુભવથી સમજવામાં આવે તો મિથ્યાપણું નહીં રહે. આ મિથ્યાપણું છૂટવાનો સીધો પ્રયોગ છે. મિથ્યા અનુભવ છૂટવાનો આ સીધો પ્રયોગ છે. કાંઈ એનું પુસ્તક વાંચવાથી સમજાય એવું નથી, કેમ કે એમાં તો ચોખ્ખું પડ્યું છે પુસ્તકમાં તો. આ બાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં સદાય આવી રહ્યો છે. પાછો એમ અમુક ટાઈમે આવે છે ને અમુક ટાઈમે નથી આવતો. એમની નિરંતર આત્માનો જે અનુભવ કરવાનો ગુણ છે એને જ્ઞાન ગુણ કહે છે. આ જ્ઞાન નો ગુણ જ અનુભવ સ્વાનુભવ કરવાનો છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તુમ ક્ષમંતે નહીં આવશે. 142 વર્ષ આપણે નિર્જરા અધિકારમાં જ આવશે. તો એ જે ગુણ છે તો સદાય કામ કરી રહ્યો છે. પછી અવળો સવળો કામ કરે છે એ જુદી વાત છે. શક્તિને પકડો. શ્રદ્ધા તો ઉલટી કરી રહ્યો છે. ઉલટી શ્રદ્ધા અને સુલટી શ્રદ્ધામાં શ્રદ્ધા તો સામાન્ય છે. તો શ્રદ્ધા કરવાની શક્તિ છે ત્યારે શ્રદ્ધા કરે છે કે શક્તિ નથી ને શ્રદ્ધા કરે છે? શક્તિને પકડો. પરિણમનના દરવાજે ઉભેલી શક્તિને પકડો અથવા પરિણમનના દ્વારમાં ઉભેલું શક્તિનું સ્વરૂપ છે એના દર્શન કરો. એ ભગવાન આત્માની મૂર્તિ છે. ઠીક, એ શક્તિ છે એ પોતે જ ભગવાન આત્માની મૂર્તિ છે. પરિણમનના દ્વારે ઉભેલી છે. તમારે ક્યાંય પરદ્રવ્યમાં જોવાની જરૂર નથી, રાગમાં જોવાની જરૂર નથી. એ પરિણમનમાં સામાન્ય શક્તિનું સ્વરૂપ જુઓ તો ત્યાંથી એની પ્રતીત આવે એવું છે કે વસ્તુનું સ્વરૂપ મૂળમાં અસલમાં આવું વસ્તુનું સ્વરૂપ છે. ક્યાં શ્રદ્ધા પ્રથમિક શ્રદ્ધા મેં શું કેવું છે કે કોઈ એવા સ્વાનુભવી જ્ઞાની પુરુષ ને પરિણમતા જોયા વિના પોતાના પરિણમનનું સ્વરૂપ દેખાય ખરું એમ પૂછે છે. એ પેલા દેખાય ખરું કોઈને આવો પ્રયોગ કરે તો શું પ્રશ્ન છે? આમાં વાત તો એમ ચાલી કે પોતાના પરિણમન થી આ જોવું તો કે એમ જોવું એમાં દેખાઈ જાય ખરું? ઓલું દેખાયા વિના એમ પ્રશ્ન છે. ન દેખાય. અનુભવી પુરુષના અંતર પરિણમનના દર્શન થયા વિના એ એમનું સ્વરૂપ છે. શરીર એમનું સ્વરૂપ નથી, વાણી એમનું સ્વરૂપ નથી. વાણીમાં વિકલ્પ ચાલે છે એ પણ એનું સ્વરૂપ નથી. એ જણાયા વિના અંદર માં પોતાને જણાય ખરું કે ન જણાય એનો ક્રમ છે. એ તો આપણે 4-5 પત્રો એટલા માટે તો વાંચ્યા ગોપાળદેવ ના 4-5 પત્રો એના ઉપર વાંચવાનું કારણ છે. પેલા એ થાય ને પછી બીજું થાય. આ તો વિષય તો એ નથી ચાલતો એટલે પછી એનો વિષય અંતર ક્યાં કરવું? એ વિષય ચાલી ગયો આપણે 4-5 પત્રોમાં છેલ્લા અઠવાડિયામાં. આમ તો ચારેયન યુગનો પેટા વિભાગ અધ્યાત્મ છે. ચારે અનુયોગમાં અધ્યાત્મ, ચારે અનુયોગના પેટમાં અધ્યાત્મ રહેલું છે. અને અધ્યાત્મને કેન્દ્ર સ્થાનમાં રાખીને ચારે અનુયોગનો વિસ્તાર છે. એવું છે, અધ્યાત્મ છે એનો વિસ્તાર બહુ નથી, જ્યારે ચારે અનુયોગનો વિસ્તાર ઘણો છે. ચારે અનુયોગનો વિસ્તાર ઘણો છે. એટલો બધો વિસ્તાર છે કે હાથી ને બોલીએ એટલો સાય હોય તો પણ ખૂબ સમુદ્રની સાય પણ એમાં ઓછી પડે, જંગલ ની લાકડા ની કલમો બનાવીએ તો ઓછી પડે. ચારણ યુગ નો વિસ્તાર એટલો બધો છે, બાર અંગ છે ને, બહુ વિસ્તાર છે. એક અંગ માં 18,000 પદ છે અને એક પદ માં 51,000 થી વધુ શ્લોક છે. પહેલું અંગ, પછી એથી ડબલ બીજું, પછી એથી દીથી ડબલ બીજું, એટલે એ તો બહુ મોટો વિસ્તાર છે. એના પેટમાં અંદર માં અધ્યાત્મ કેન્દ્ર સ્થાને રહેલું છે. નથી કહેતા માણસ, ભાઈ આખું જે શરીર છે એ શરીર ની શક્તિ ક્યાં છે? કમર માં, પાછલી જગ્યાએ કમર માં એની શક્તિ છે. એની કમર તૂટી ગઈ, 1.5 કિલો વજન ઉપાડી ન શકે. વજન તો હાથથી ઉપાડવું છે, કઈ કમર થી નથી ઉપાડવાનું. 1.5 કિલો 1 કિલો વજન ઉપાડવું હોય તો કઈ તો હાથ ઉપાડવાનો છે, પણ કમર તૂટી ગઈ, ખલાસ, વજન ન ઉપાડી શકે. યુવાન માણસ હોય તો 1 કિલો વજન ન ઉપાડી શકે. જેમ તો એની એક જગ્યાએ, આખા શરીર ને એક જગ્યાએ રહેલું છે ને, એમ ચારે અનુયોગ નું જે કમર છે, કેન્દ્ર સ્થાન છે, એ અધ્યાત્મ છે. બધી તાકાત, બધી શક્તિ અધ્યાત્મ તત્વ ઉપર છે. અને એ અધ્યાત્મ તત્વ છે એ મૂળ શુદ્ધાત્મ તત્વ છે. અને એ અધ્યાત્મ તત્વને અનુસરીને થતા એનું પરિણમન છે. ત્રિકાળી અને ત્રિકાળી સદ્રશ તદાકાર એવું જે પરિણમન, એટલો જ વિજય વિષય અધ્યાત્મમાં જાય છે. બાકીનો બધો વિષય ચારે અનુયોગના આગમમાં જાય છે. એમ આગમ અધ્યાત્મને એમ જુદું પાડ્યું છે જ્ઞાનીઓએ, આગમ અને અધ્યાત્મને જુદું પાડ્યું છે. એ રીતે એ અધ્યાત્મનો વિષયમાં આવે. એમાં શું છે કે દ્રવ્યાનુયોગ એ વિષયનો ડાયરેક્ટ નિરૂપણ કરે છે, સિદ્ધે સીધું નિરૂપણ કરે છે. ત્યારે બીજા ત્રણનો યોગ ઇનડાયરેક્ટ નિરૂપણ કરે છે. એટલો ફરક છે દ્રવ્યાનુયોગમાં અને બાકીના ત્રણ અનુયોગમાં. જે તફાવત છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. અને જે દ્રવ્યાનુયોગના આગમ છે, દ્રવ્યાનુયોગના જે શાસ્ત્રો છે, પરમાગમો છે, એમાં અધ્યાત્મ હોય હોય ને હોય સિદ્ધે સીધું. પછી સમય સાર લ્યો, પ્રવચન સાર લ્યો, પંચાસ્તિક આવી લ્યો, નિયમ સાર લ્યો, કેટલા અધ્યાત્મના શાસ્ત્રો છે એ બધા, યોગ સાર લ્યો, દ્રવ્ય સંગ્રહ, દ્રવ્ય સંગ્રહ આવી જાય, નેમિ ચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, કાર્તિકેયનું પ્રેક્ષા લ્યો, એ બધામાં દ્રવ્યાનુયોગ ને અધ્યાત્મ સાથે સાથે છે. એટલે ક્યાંક ક્યાંક તો દ્રવ્યાનુયોગ ને અધ્યાત્મ ને જુદા પાડવા મુશ્કેલ પડે એવી, એવો પ્રકાર શૈલીનો હોય છે. ક્યાંક ક્યાંક એ રચનાઓ એવી હોય છે આગમની પરમાગમોની, કે અધ્યાત્મને અને દ્રવ્યાનુયોગ ને જુદો પાડવા મુશ્કેલ પડે, તો ક્યાંક ક્યાંક એને જુદો પણ પાડી શકાય છે. શ્રુત કેટલું વિસ્તાર વાળું છે એમ ને, ઘણો વિસ્તાર શ્રુત નો, તો દ્રવ્ય શ્રુત નો ઘણો વિસ્તાર છે. અને એ દ્રવ્ય શ્રુત નું પ્રભાવ સ્થાન ભાવ શ્રુત છે. ક્યાંથી ઉત્પન્ન થયું એ? એ ભાવ શ્રુત માંથી ઉત્પન્ન થયું. અને એ ભાવ શ્રુત સ્વયં અધ્યાત્મ તત્વ છે. ભાવશ્રુત છે એ સ્વરૂપને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન હોવાને લીધે એ સ્વયં અધ્યાત્મ તત્વ છે. એ ભાવશ્રુતના નિમિત્તે ઉત્પન્ન થયેલી વાણીને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે. જ્યાં ભાવશ્રુત ન હોય એ વાણીને દ્રવ્યશ્રુત પણ કહી શકાય નહીં. અથવા ભાવશ્રુત છે તે નિર્વિકલ્પ શુદ્ધાત્મ જ્ઞાનની પરિણતિ છે અને એની સાથે ધર્માત્માને વર્તતો ચાર અનુયોગ સંબંધીનો વિકલ્પ એને પણ દ્રવશ્રુત કહેવામાં આવે છે. વિકલ્પને પણ દ્રવશ્રુત કહે છે. વિકલ્પ અનુસાર વાણીની રચના થાય, બોલવાની કે લખવાની, એને પણ દ્રવશ્રુત કહેવામાં આવે છે. એ દ્રવશ્રુતમાં જાય છે. બાહ્ય દ્રષ્ટિમાં દ્રવશ્રુતનો મહિમા આવે છે, અંતરદ્રષ્ટિમાં ભાવશ્રુતનો મહિમા આવે છે. એમ છે, વાણીથી આકર્ષાઈ જવું નહીં, કેમ કે એમાં દ્રવશ્રુત છે કે નહીં ખબર તને કેવી રીતે પડશે? ભાવશ્રુતને સમજ્યા વગર વાણી તો ઘણાની એવી હોય, જ્ઞાની કરતા પણ અજ્ઞાનીની વાણી વિશેષતા વાળી દેખાય, એવા દેખાવ વાળી પણ વાણી, ઓરેટરી જેને કહે છે, વક્તૃત્વ કળા. જ્ઞાનીઓ કે છે કે ભાઈ એવી વાણી તો અમને કાગ પક્ષી જેવી લાગે છે, શુષ્ક છે. એટલે શું એ તો જ્ઞાનીઓ પણ ક્યારેક ક્યારેક એવો કટાક્ષ કરે છે, એ બધો કટાક્ષ છે. આ પત્ર તો દાસીભાઈ નો પણ ઉપકાર માનવા જેવો એવો પત્ર છે. કેવા કેવા પાત્ર જીવો કૃપાળુદેવ ના સમીપ આવ્યા હશે કે આવી બહુ ગંભીર વાતો પત્રમાં લખાઈ ગઈ છે.